એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે મને લાગે છે આપણી આસપાસની દુનિયાને સમજવા માટે ખરેખર ખૂબ જ મહત્વનો છે.
હા, વિષય છે જટિલતા અને અનુકૂલનશીલ પ્રણાલીઓ, એટલે કે કોમ્પ્લેક્સ એડેપ્ટિવ સિસ્ટમ્સ.
અને આ માટે આપણે જ્હોન એચ હોલેન્ડના વિચારો, ખાસ કરીને એમના પુસ્તક કોમ્પ્લેક્સિટી અ ગાઈડેડ ટૂરનો આધાર લેશું.
બિલકુલ. અને જુઓ, આ વિષય આજે કેમ આટલો જરૂરી છે, કારણ કે આપણી આસપાસ તમે જુઓ તો અર્થતંત્રો છે, શહેરો છે, ટ્રાફિક જુઓ,
આપણી રોગપ્રતિકારક શક્તિ પણ, પર્યાવરણ,
હા, આપણું મગજ સુદ્ધા, આ બધી સિસ્ટમ્સ છે ને એ જટિલ છે અને અનુકૂલનશીલ પણ છે.
મતલબ કે એ ઘણા નાના નાના ઘટકોથી બનેલી છે.
હા, એજન્ટ્સ કહી શકીએ એમને, જે પોતપોતાના સાવ સાદા નિયમો પ્રમાણે જ વર્તે છે. એમની ભૂમિકા સાદી હોય પણ એમની ભેગી અસર એ કંઈક એવી અણધારી હોય છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
હા, અને હોલેન્ડ આપણને આ સમજવામાં મદદ કરે છે. એમની દૃષ્ટિ એવી છે કે આ સિસ્ટમ્સ ફક્ત પેચીદી નથી, પણ એ સતત શીખે છે, બદલાય છે, જેણે જીવંત હોય.
બરાબર. તો શરૂઆત કરીએ લેખકથી, જ્હોન એચ હોલેન્ડ.
હા, કોણ હતા એ?
એમનું પરિચય પણ એમની જેમ જ અનોખો છે. તેઓ મિશિગન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પણ એક વિષયના નહીં,
ઓ,
મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ, ત્રણેયના. અને એ સેન્ટાફે ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વ્યક્તિઓમાંના એક હતા.
અરે વાહ, આ તો ખરેખર કમાલનું મિશ્રણ કહેવાય. સાન્ટાફે ઇન્સ્ટિટ્યૂટ તો જટિલ સિસ્ટમોના અભ્યાસ માટે જગવિખ્યાત છે.
એકદમ. એટલે હોલેન્ડ માત્ર થિયરી બનાવનારા નહોતા, એ કંઈક બનાવતા પણ હતા. એમને જિનેટિક એલ્ગોરિધમ્સના પિતા કહેવાય છે.
જિનેટિક એલ્ગોરિધમ, આ એ શું છે, જરા સરળ ભાષામાં કહેશો?
જરૂર. જુઓ, એ કમ્પ્યુટરને સમસ્યા હલ કરવા શીખવાની એક રીત છે, જે કુદરતી ઉત્ક્રાંતિની નકલ કરે.
કુદરતી ઉત્ક્રાંતિ મતલબ પેલું ડાર્વિનનું?
હા, એ જ. પસંદગી, સિલેક્શન, સારા ગુણોનું મિશ્રણ, ક્રોસઓવર અને ક્યારેક અચાનક ફેરફાર, મ્યુટેશન. આ અલ્ગોરિધમ પણ એવું જ કરે. ઘણા બધા સંભવિત ઉકેલોમાંથી જે વધુ ફિટ હોય તેને પસંદ કરે, તેમના સારા ભાગો ભેળવીને નવો ઉકેલ બનાવે.
સમજાયું. એટલે એમણે જે આ બનાવ્યું એ અનુભવથી જ એમને અનુકૂલનશીલ સિસ્ટમની ઊંડી સમજ મળી હશે, નહીં?
બરાબર. એમણે સિદ્ધાંત અને વ્યવહારુ ઉપયોગ વચ્ચે જાણે પુલ બાંધ્યો, એટલે એમની વાતમાં વજન છે.
તો હોલેન્ડના મુખ્ય વિચારોનો સાર શું છે? એમનું પુસ્તક શું કહેવા માંગે છે?
એમની મૂળ વાત એમ છે કે જુઓ, અર્થતંત્ર હોય કે જંગલની ઇકોસિસ્ટમ, આપણી રોગપ્રતિકારક શક્તિ હોય કે શહેરની ટ્રાફિક પેટર્ન, અરે મગજ પણ,
હા,
આ બધી જે અલગ અલગ દેખાતી સિસ્ટમ્સ છે ને, એમના મૂળમાં અમુક સમાન સિદ્ધાંતો કામ કરે છે. આ ખાલી કોમ્પ્લિકેટેડ નથી, જેમ કે કોઈ મશીન હોય જેમાં ઘણા પાર્ટ્સ હોય પણ એની કામ કરવાની રીત નક્કી હોય.
બરાબર.
ઘડિયાળ જેવું.
હા.
પણ આ સિસ્ટમ્સ જટિલ અનુકૂલનશીલ પ્રણાલીઓ છે, કોમ્પ્લેક્સ એડેપ્ટિવ સિસ્ટમ્સ, CAS. એ સતત બદલાય છે, શીખે છે.
અને એમનો મોટો સવાલ એ છે કે જો સિસ્ટમમાં લાખો કરોડો નાના એજન્ટ્સ હોય અને દરેક પોતાની સાદી ભૂમિકા ભજવતો હોય સાદા નિયમ પ્રમાણે,
હા,
તો પછી આખા સમૂહમાં એવી જટિલ વર્તણૂક ક્યાંથી આવે છે, જે કોઈ એક એજન્ટમાં તો છે જ નહીં? અને ઘણીવાર એવું લાગે જાણે આખી સિસ્ટમનો પોતાનો કોઈ ધ્યેય હોય.
બરાબર. આ જ મુખ્ય પ્રશ્ન છે. આ પરંપરાગત વિજ્ઞાન, જેને આપણે રિડક્શનિઝમ કહીએ, એટલે કે વસ્તુને સમજવા, એના ટુકડા કરવા, એનાથી આગળ જાય છે.
હા, કારણ કે અહીં ટુકડાઓ નહીં પણ
એમની વચ્ચેની આંતરક્રિયાઓ, ઇન્ટરેક્શન્સ, એ જ ખરો જાદુ છે.
એટલે આ પુસ્તક આપણને ઉદ્ભવ, ઇમર્જન્સ, અનુકૂલન, એડેપ્ટેશન, સ્વસંગઠન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે. દુનિયાને જોવાની એક નવી રીત.
એકદમ. અને પુસ્તકનો હેતુ જટિલતાને સરળ બનાવવાનો છે, એમ બતાવવાનો કે આ અંધાધૂંધી નથી, એની પાછળ પણ નિયમો છે.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ. આ CAS ના મુખ્ય ગુણધર્મો શું છે? એ કામ કઈ રીતે કરે છે?
સૌથી પહેલા તો પાયાનો એકમ છે એજન્ટ્સ, સિસ્ટમના મૂળભૂત ઘટકો.
જેમ કે અર્થતંત્રમાં લોકો કે કંપનીઓ, શરીરમાં કોષો.
બરાબર. કીડીના દરમાં કીડીઓ, દરેક એજન્ટ સાદા નિયમો પાળે છે, પોતાની ભૂમિકા ભજવે છે.
પછી બીજું શું?
બીજું અને કદાચ સૌથી મહત્વનું, આંતરક્રિયા અને બિનરેખીયતા, ઇન્ટરેક્શન એન્ડ નોન લિનિયારિટી.
બિનરેખીયતા એટલે?
એટલે કારણ અને અસર વચ્ચે સીધો સંબંધ ન હોવો. નાનો ફેરફાર પણ મોટી અપ્રમાણસર અસર લાવી શકે. પેલી બટરફ્લાય ઇફેક્ટ જેવી વાત.
હા, સમજાયું. જેમ કે ટ્રાફિકમાં એક ગાડી ખોટી જગ્યાએ ઊભી રહે ને, આખો રસ્તો જામ થઈ જાય.
બરાબર. એ જ એક નાનું કારણ, પણ અસર કેટલી મોટી. આના લીધે સિસ્ટમ ખૂબ અણધારી બની જાય છે.
હોલેન્ડે આ સમજાવવા રમતોના ઉદાહરણ આપ્યા છે ને, ચેસ, ગો.
હા, બહુ સરસ ઉદાહરણ છે. ચેસમાં જુઓ, નિયમો તો ખબર છે, દરેક મોહરાની ભૂમિકા નક્કી છે, પણ શક્ય ચાલો એટલી બધી કે કોઈ કમ્પ્યુટર પણ બધી ગણી ન શકે.
તો સારા ખેલાડી શું કરે?
એ પેટર્ન ઓળખે છે, વ્યૂહરચના બનાવે છે. આ ઉભરતા ગુણધર્મો છે, અને ગો તો એનાથી પણ જટિલ.
એટલે સાદા નિયમો, સાદી ભૂમિકાઓ, પણ એમની આંતરક્રિયાથી જબરદસ્ત જટિલતા ઊભી થાય છે. સિસ્ટમનો ધ્યેય જીત માટે ઉભરતી વ્યૂહરચના જ કામ લાગે.
અને આજ આપણને લાવે છે ઉદ્ભવ પર, ઇમર્જન્સ.
ઉદ્ભવ એટલે?
એટલે જ્યારે નાના સ્થાનિક ભાગોની સાદી ક્રિયાપ્રતિક્રિયામાંથી કંઈક નવું, મોટા પાયાનું અને આયોજન વગરનું વર્તન આપોઆપ ઊભું થાય.
જેમ કે પક્ષીઓનું ટોળું એક સાથે વળાંક લે.
હા, અથવા શેરબજારમાં અચાનક તેજી કે મંદી, કે કીડીઓનું દર બનાવવું. કોઈ એક બોસ નથી હોતો જે આ બધું કરાવતો હોય.
પેલું બોઇડ્સ સિમ્યુલેશનનું ઉદાહરણ પણ છે ને?
હા, ક્રેગ રેનોલ્ડ્સનું. એમાં કૃત્રિમ પક્ષીઓ ફક્ત 3 સાદા નિયમો પાડે, અને છતાં આખું ટોળું એકદમ વાસ્તવિક લાગે. આ જ ઉદ્ભવ છે.
આ સિસ્ટમો ફક્ત ઉદ્ભવે જ નહીં, પણ શીખે પણ છે. એટલે આગળનો મુદ્દો, અનુકૂલન, એડેપ્ટેશન.
બરાબર. સિસ્ટમ અને તેના એજન્ટ્સ અનુભવના આધારે પોતાની વર્તણૂક બદલે છે, વધુ સફળ થવા માટે. અહીં હોલેન્ડના જીનેટિક એલ્ગોરિધમ્સ કામ લાગે છે.
હા, આપણે જેની વાત કરી એમાં સંભવિત ઉકેલોની વસ્તી હોય,
અને દરેક ઉકેલ કેટલો ફિટ છે એ ચકાસાય. પછી સારા ઉકેલો પસંદ થાય, સિલેક્શન.
અને પછી બે સારા ઉકેલોના ભાગો ભેળવીને નવો ઉકેલ બને, ક્રોસઓવર.
એકદમ. આ ક્રોસઓવર જ સફળ નાના ભાગો, જેને હોલેન્ડ બિલ્ડિંગ બ્લોક્સ કહે છે, તેને જોડીને વધુ સારા ઉકેલો બનાવે છે.
જાણે લેગોના ટુકડા જોડીને કંઈક નવું બનાવવું.
બરાબર. અને ક્યારેક થોડું મ્યુટેશન પણ થાય, રેન્ડમ ફેરફાર, નવીનતા માટે. આખી પ્રક્રિયાનો ધ્યેય સમય જતાં સારા ઉકેલો શોધવાનો.
પણ સિસ્ટમનો નાનો એજન્ટ કેવી રીતે શીખે? એક વ્યક્તિ કે એક કોષ?
એના માટે હોલેન્ડ આંતરિક મોડેલ્સની વાત કરે છે, ઇન્ટરનલ મોડેલ્સ.
એ શું છે?
દરેક એજન્ટ પોતાના અનુભવથી દુનિયા કેવી રીતે કામ કરે છે, એના મનમાં નાના જોતો નિયમો બનાવે છે. જો હું આમ કરીશ તો તેમ થશે.
ઓકે.
અને સમય જતાં એ શીખે છે કે કયા નિયમો કામના છે. જે નિયમો સફળતા અપાવે એ મજબૂત બને, એટલે એની વર્તણૂક બદલાય, એ અનુકૂલન સાથે એની ભૂમિકા વધુ સારી રીતે ભજવે.
અને આ બધું બિલ્ડિંગ બ્લોક્સ સાથે જોડાયેલું છે.
હા, હોલેન્ડ કહે છે કે નવીનતા મોટાભાગે કોઈ મોટા ચમત્કારથી નથી આવતી, પણ જે નાના વિચારો કે ઘટકો સફળ થયા છે એમને નવી રીતે જોડવાથી આવે છે.
પુનઃસંયોજન દ્વારા, રીકોમ્બિનેશન.
બરાબર. સિસ્ટમ સફળ બિલ્ડિંગ બ્લોક્સને જોડીને વધુ સારી બને છે.
અને આ બધામાં વિવિધતાનું શું મહત્વ છે? ડાયવર્સિટી.
ખૂબ જ મહત્વનું. જો બધા એજન્ટ એક સરખા હોય તો સિસ્ટમ કોઈ નવા પડકાર સામે ટકી ન શકે. વિવિધતા હોય તો કોઈકને કોઈક પાસે ઉકેલ હોઈ શકે. એટલે વિવિધતા સિસ્ટમને મજબૂત બનાવે છે, ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે.
વાહ, આ તો ખરેખર બહુ જ ઊંડી અને રસપ્રદ વાતો છે. તો આ બધી ચર્ચામાંથી આપણે મુખ્ય શીખ શું લઈ શકીએ? કયા સંદેશા છે?
મને લાગે છે પહેલો અને મોટો પાઠ એ છે કે જટિલ સમસ્યાઓ માટે ફક્ત ટુકડાઓમાં જોવું પૂરતું નથી. પેલો ઘટાડાવાદ, રિડક્શનિઝમ, એની મર્યાદા છે.
હા, આખી સિસ્ટમ જોવી પડે. એજન્ટ્સ, એમની ભૂમિકાઓ, એમની વચ્ચેની આંતરક્રિયા.
બરાબર. ભારતમાં આપણે ગરીબી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ જોઈએ છીએ, એને સમજવા માટે ખાલી વ્યક્તિગત કારણો નહીં, પણ આખી સિસ્ટમની ગતિશીલતા સમજવી પડે.
બીજો મુદ્દો, ઉદ્ભવ. ઇમર્જન્સ ઇઝ એવરીવેર. ઘણીવાર મોટી વ્યવસ્થા સાવ સાદા નિયમોમાંથી, કોઈના કહ્યા વગર, આપોઆપ ઊભી થાય છે.
શહેરોનો વિકાસ જુઓ, બજારના ટ્રેન્ડ્સ જુઓ.
ત્રીજું, અનુકૂલન, એડેપ્ટેશન ઇઝ કી. જે બદલાય નહીં તે ટકી શકે નહીં.
ભલે તે બિઝનેસ હોય કે વ્યક્તિ, સતત શીખવું અને બદલાવવું પડે. આ જ સિસ્ટમનો કુદરતી ધ્યેય છે, ટકી રહેવું, વિકસવું.
ચોથો મુદ્દો મને બહુ ગમ્યો, સાદા નિયમો અને બિલ્ડિંગ બ્લોક્સની તાકાત. જટિલતા માટે જટિલ શરૂઆત જરૂરી નથી, અને નવીનતા એટલે જૂના સફળ ટુકડાઓને નવી રીતે જોડવા. પેલું આપણું જુગાડ.
આહા, બરાબર.
અને પાંચમું, વિવિધતા, ડાયવર્સિટી મેટર્સ. સિસ્ટમની મજબૂતી અને લાંબા ગાળે ટકી રહેવા માટે વિવિધતા અનિવાર્ય છે. પછી તે જૈવ વિવિધતા હોય, સાંસ્કૃતિક વિવિધતા હોય, કે ટીમમાં અલગ અલગ વિચારો હોય.
હોલેન્ડના કામમાંથી કેટલાક વિચારો યાદ રહી જાય એવા છે.
હા, ચોક્કસ. જેમ કે પહેલું, આખું તેના ભાગોના સરવાળા કરતાં ઘણું વધારે છે. હોલ ઇઝ ગ્રેટર ધન ધ સમ ઓફ ઇટ્સ પાર્ટ્સ. આ ઉદ્ભવનો સાર છે. બીજું, અનુકૂલન હંમેશા શ્રેષ્ઠ ઉકેલ નથી શોધતું, તે ફક્ત ટકી રહેવા માટે પૂરતો સારો ઉકેલ શોધે છે. મતલબ પરફેક્શન નહીં, પણ પ્રેક્ટિકલ સોલ્યુશન, સેટિસ્ફાઈસિંગ.
બરોબર. ત્રીજું, સફળ અનુકૂલન ઉપયોગી બિલ્ડિંગ બ્લોક્સને શોધવા અને તેને નવી રીતે જોડવા પર આધાર રાખે છે, નવીનતાની ચાવી.
અને ચોથું, જટિલ સિસ્ટમો સ્વાભાવિક રીતે બિનરેખીય હોય છે. નાના કારણો મોટી અસર પેદા કરી શકે છે. આ આપણને નમ્ર બનાવે છે કે બધું આપણા નિયંત્રણમાં નથી, અણધાર્યું બની શકે છે.
તો આ બધા સિદ્ધાંતો વ્યવહારમાં ક્યાં કામ લાગે?
હા, રોજિંદા જીવનમાં.
ધંધા વેપારમાં જુઓ, ઘણી કંપનીઓ ટોપ ડાઉન કંટ્રોલ રાખે છે, પણ જો કંપનીને CAS તરીકે જુઓ તો સમજાય કે ખરી નવીનતા નીચેથી આવી શકે.
કર્મચારીઓને છૂટ આપવી, પ્રયોગ કરવા દેવા.
હા, અનુકૂલનશીલ ટીમો બનાવવી. કર્મચારીની ભૂમિકા માત્ર હુકમ માનવાની નહીં, પણ યોગદાન આપવાની બને. અને કંપનીનો ધ્યેય માત્ર નફો નહીં, પણ સતત બદલાતા બજારમાં ટકી રહેવાનો અને અનુકૂલન સાધવાનો બને.
અર્થશાસ્ત્રમાં પણ ઉપયોગી છે, બજારની અસ્થિરતા સમજવા માટે.
હા, અને શહેરી આયોજનમાં મોટા માસ્ટર પ્લાન કરતા સરળ નિયમો અને સ્વ સંગઠનને પ્રોત્સાહન આપવું કદાચ વધુ સારું.
અને આપણા પોતાના વિકાસ માટે પણ, કંઈક નવું શીખવું હોય તો મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ શીખો, પ્રયોગ કરો, જે કામ કરે એને અપનાવો, અનુકૂલન સાધો.
સાચી વાત છે. એટલે આખી વાતનો નિચોડ એ છે કે દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલવી, સ્થિર વસ્તુઓના સંગ્રહ તરીકે નહીં, પણ ગતિશીલ નેટવર્ક તરીકે જોવી, જેમાં એજન્ટ્સ છે, એમની ભૂમિકાઓ છે અને સિસ્ટમના પોતાના ઉભરતા ધ્યેયો છે.
મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે સાવ સાદા નિયમોથી કેટલી જટિલતા ઊભી થઈ શકે છે. એ ખરેખર નમ્રતા શીખવે છે.
અને મારા માટે આ સિદ્ધાંતોની સાર્વત્રિકતા, પ્રકૃતિ, સમાજ, ટેકનોલોજી, બધે જ આ જોવા મળે છે. અને પેલો બિલ્ડિંગ બ્લોક્સનો વિચાર એ ખૂબ શક્તિશાળી લાગે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, શું આ CAS ની સમજ આપણને આજના મોટા પડકારો જેમ કે ક્લાઇમેટ ચેન્જ, જાહેર આરોગ્ય એને ઉકેલવામાં મદદ કરી શકે? કદાચ જવાબ ફક્ત ટોપ ડાઉન નિયંત્રણમાં નથી,
પણ સિસ્ટમમાં જ અનુકૂલન અને સારા ઉકેલોના ઉદ્ભવને પ્રોત્સાહન આપવામાં છે. કદાચ આપણે નિયંત્રણના ધ્યેયને બદલે સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનશીલતાના ધ્યેય પર વધુ ધ્યાન આપવું જોઈએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.